તારીખ 9/12/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 759 અને 760 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 439 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે.
નિર્ધનતા તે કાંઈ અપરાધ નથી અને સઘનતા તે કાંઈ ગુણ નથી. શું કહે છે કે નિર્ધનપણું હોવું એ કોઈ અવગુણ નથી, દોષ નથી. પૂર્વકર્મને લઈને સંયોગ હોય છે, જે કોઈ પ્રકારના સંયોગ છે એ પૂર્વકર્મનું ફળ છે. વર્તમાન પ્રયત્ન એમાં અકિંચિતકર છે. કોઈ પણ પ્રકારના પૂર્વકર્મને લઈને નિર્ધનતા હોય તો એ કોઈ વર્તમાન અવગુણ નથી. અને શ્રીમંતા હોય, સધનતા હોય, ધનવાન પણ હોય તો એ કોઈ ગુણ નથી, અથવા એ કોઈ ધર્મીનું ચિહ્ન નથી. નિર્ધનતા એ અધર્મીનું ચિહ્ન નથી, ધનવાન પણ એ ધર્મીનું ચિહ્ન નથી. સામાન્ય રીતે પ્રમાણિકતાથી ધન ઉપાર્જન કરવાનો કોઈ વિચાર કરે અથવા આદર્શ રાખે તો વર્તમાન પરિસ્થિતિ અનુસાર એને સધન પણ ધનવાન પણ ન હોય, એ નિર્ધન દેખાય. બીજા ધનિક પાસે એ નિર્ધન દેખાય તો એ એનો ગુણ છે. અવગુણ છે કે ગુણ છે? કે એ એનો અવગુણ તો નથી પણ એનો ગુણ છે. નિર્ધનપણું સધનપણું એ ગુણ નથી પણ પોતાનો આદર્શ છે એ પોતાનો ગુણ છે. અથવા નિર્ધન મનુષ્ય એમ વિચારવા યોગ્ય નથી કે હું ધનવાન કરતા કઈ હીણો છું કે ઊણો છું. જો એનું જીવન સ્વચ્છ હોય, શુદ્ધ હોય તો નિર્ધન પણ એના ગુણવાનપણાનું એ ગૌરવ બની રહે છે. ખરેખર તો જો જીવનની જીવવાની શુદ્ધતા હોય તો ધનવાન પણ ન હોય એ પણ એનું એક ગૌરવ છે. કેમ અમારી પાસે ધન નથી? કેમ કે અમે ધન પ્રાપ્તિના જે અપ્રમાણિક ઉપાયો છે એ ઉપાયોને અમે અંગીકાર કરતા નથી. તો એવું નિર્ધનપણું છે પણ એ ગૌરવ છે ખરેખર. દ્રષ્ટિ સંસારમાં જીવોની ઊંધી છે, એટલે ધનિક ધનવાન વાળા પાસે સામાન્ય રીતે નિર્ધનતા વાળા લઘુતા ગ્રંથિ અનુભવે છે, ઇન્ફિરિયોરિટી ઓફ કોમ્પ્લેક્સ કે છે. ભાઈ તો મોટા માણસ છે ને, અમે તો નાના માણસ છે. શું કહે? શ્રીમંત માણસની પાસે એમ કહે કે એ તો મોટા માણસ છે ને, અમે તો નાના માણસ છીએ. એવી લઘુતા ગ્રંથિ અનુભવવા યોગ્ય નથી. શ્રીમંતાય ન હોય, સધનપણું ન હોય, એટલે ઇન્ફિરિયોરિટીમાં રહેવું એ દોષ છે, એ અવગુણ છે. ખરેખર તો પોતાને અનુકૂળતા હો સંયોગોની, અથવા પોતાને શ્રીમંતાય હો લ્યો ને, શ્રીમંતાય વગર અનુકૂળતા ક્યાંથી આવશે? એવી શ્રીમંતાઈને ઈચ્છવા વાળા બીજા શ્રીમંતને જોઈને એનાથી નીચાપણું અનુભવ્યા વગર રહેશે નહીં કે ભાઈ એ જરા પૈસાવાળા મોટા માણસ કહેવાય, આપણે એની પાસે નાના માણસ કહેવાય. હે, એ તો કામ કઢાવવા ખુરશી પરથી ઉતરી જાય, જોઈએ સામે જોવે છે, અથવા એનું કામ પતી ગયા પછી સામું જોવે. હે, ગરજ ન હોય તો. એ તો સંસારના સ્વાર્થી પ્રાણીઓની રીતિનીતિ છે. અહિયાં તો એક વિચારવા જેવો વિષય છે. શું કહે છે કે જીવની દ્રષ્ટિ ધનાર્થી પણ હોવાને લીધે સધનતા અને નિર્ધનતા ઉપર રહે છે, અને તેથી શ્રીમંતને મોટા માને છે, મોટા માને છે, અને પોતાને નાનો માને છે. આવી લઘુતા ગ્રંથિ આ ધર્મના પ્રકરણમાં તો એનું સ્થાન જ નથી. કોઈ ધર્મી જીવ હોય એને એની કિંમત નથી આવતી, અથવા જેને ધર્મની કિંમત કરી છે અને ધર્મીની કિંમત કરી છે એને પુણ્ય ને પુણ્યના ફળ એવા જે શ્રીમંતા એને સઘનપણું છે એની એને કિંમત નથી. એની કિંમત નહીં હોવાથી પોતાના નિર્ધનપણાની લઘુતા ગ્રંથિ પણ એને નથી થતી, કેમ કે એનું મહત્વ નથી, પોતાનું એને અમહત્વ પણ થતું નથી. પાત્ર જીવને જ્ઞાનીનો જ્ઞાન વૈભવ જોઈને પોતાની લઘુતા જ દેખાય છે, પણ શ્રીમંતની શ્રીમંતા જોઈને લઘુતા દેખાતી નથી. આમ ફેર પડે છે. ગુણ વૈભવ જોવે તો એને પોતાની દીનતા દેખાય છે, પૈસાનો વૈભવ જોવે તો એ પૈસાના વૈભવ વાળાને દીન જોવે છે કે આ બિચારા મનના ગરીબ છે, મનના રાકા છે, એવા રાકડા છે કે એને નાની નાની વાતમાં ફાવતું ને ન ફાવતું થઈ જાય છે. એ મનનો રાકો છે, માટે એને બધું બરાબર જોઈએ છે, અને એના સાધનો માટે ગમે તેવા અપ્રમાણિક ઉપાયો પણ અંગીકાર કરે છે. માટે દીન અને ગરીબ તો એ છે જેની એવી દીન વૃત્તિ નથી એને તો પોતાની પ્રમાણિકતાનો, પોતાના આદર્શનો અને પોતાની નિર્ધનતાનું પણ એને ગૌરવ રહે છે કે અમારી નિર્ધનતા જ હોય તો એમાં શું નવીન છે. અને તેથી શું થયું, તેથી કાંઈ લઘુતા સમજવા જેવી નથી. એની કિંમત જાય ત્યારે, એની કિંમત ક્યારે જાય કે એમાં સુખ નથી એવું સ્પષ્ટ સમજણ થાય ત્યારે. એમાં સુખ નથી એવી સમજણ ખરેખર સાચી ક્યારે કે સુખ આત્માના ભર્યું છે એ સુખ દેખાય ત્યારે. આમ છે, આટલી લિંક છે એની પાછળ. કે પોતામાં જે સુખનો ભંડાર છે, અનંત સુખનો ભંડાર છે આત્મામાં, મારું સુખ હું મારા આત્મામાંથી મેળવીશ, અનુભવીશ. મેળવીશ એટલે અનુભવીશ, છે એ તો મેળવવાનું નથી, છે એ તો છે જ, અનાદિથી છે અને અનંતકાળ રહેવાનું છે. પણ છે એ ક્યારે કે એનું અસ્તિત્વ સ્વીકારે ત્યારે, એની હૈયાતી જોવામાં આવે ત્યારે, ત્યારે એને બહારમાં મારું સુખ નથી ને બહારથી ક્યાંયથી મારું સુખ કોઈ સંયોગમાંથી આવશે નહીં એવું એને જ્ઞાન વર્તે છે. ત્યારે એને પૈસાની હૂંફનો સવાલ રહેતો નથી અને ત્યારે એને અનંત ગુણનો ધણી જે આત્મા છે એની હૂંફ આવે છે. સમ્યક દ્રષ્ટિને પોતાના પરમાત્માની હૂંફ છે. પૈસા પૈસા માટે એને કોઈ કિંમત રહી નથી. બનારસીદાસ જેવા મસ્ત હતા. 8 પાઘડી વેચી એટલે દુકાન બંધ કરી દે. પાઘડી વેચવાની દુકાન હતી, તૈયાર પાઘડી બાજુ કરે છે ને, 8 પાઘડી વેચી એટલે દુકાન બંધ કરી દે. શહેરમાં દુકાન ઉઘાડે, બાદશાહ સાથે મિત્રાચારી હતી, મારા બધા નોકરો બનારસી પાઘડી પહેરીને આવવાનું તો કે એમ નહીં કે એ શરત નો સ્વીકારો કે તમારે દુકાન ઉઘાડે તો 8 ખપી જાય, દુકાન બંધ કરીને રવાના, આખો દી બંધ રહી દુકાન, કાલનું કાલ કમાશો. એને કેટલું એને એને પોતાના ફોન ઉપર વિશ્વાસ કેટલો. આ તો એને આ જિંદગીની તો કમાઈ લેવું છે આજે ને આજે, પણ દીકરાના દીકરા ને એના દીકરાનું તો આજે જ કમાઈ લેવું છે. આવા મસ્ત હોય છે, દુનિયામાં નથી હોતા એવું છે. કહેવાનો મતલબ એ છે કે લઘુતા ગ્રંથિ જેને હોય છે એને પોતાનું મહત્વ આવતું નથી અને એને દોષનું મહત્વ છે એને ગુણનું મહત્વ નથી, ગુણનું મહત્વ છે એને દોષનું મહત્વ નથી. નિર્ધન હોવા છતાં અંદર જેને ભાન છે, ભલે સંયોગ નિર્ધનતા ના હો પણ અંદર જેને ભાન છે કે હું તો ચૈતન્ય નિધિનો સ્વામી છું, કેવળ જ્ઞાનની અનંતી નિધિ મારામાં પડી છે, જળ સંયોગમાં મારું સુખ નથી. સરવાળો ત્યાં સુખ ઉપર લાગે છે, નિધિની વાત કરીને સવારે પ્રયોજનનો વિષય જે સુખ છે એને સમજાય છે કે જળ સંયોગમાં મારું સુખ નથી, મારું અનંત સુખ મારામાં ભર્યું છે. તેવા ધર્મી જીવને ભગવાને પુણ્ય જીવ કહ્યો છે. આ પાપ જીવને પુણ્ય જીવની કથા ચાલે છે. સ્વામી કાર્તિકેયાનું પરીક્ષાની 189 થી 193 ગાથા. એને ભગવાને પુણ્ય જીવ કહ્યો છે, 12માં નિર્ધન છે, પણ અનંત ચૈતન્ય નિધિનું જેને ભાન થયું ને અનંત સુખની હૈયાતી પોતે પોતામાં જુએ છે, જેને પોતાના સુખની ચિંતા નથી અથવા સુખની દુશ્ચિંતાથી જે મુક્ત થયો છે, એવા જીવને ભગવાને પુણ્ય જીવ કહ્યો છે, પવિત્ર જીવ કહ્યો છે. પુણ્ય જીવ એટલે પવિત્ર જીવ કહ્યો છે. જે ભગવાનની નજરમાં પુણ્ય જીવ છે એને બીજાની નજરોની શું જરૂર છે? લહી ભવ્યતા મોટું માન. જયારે ભગવાનના જ્ઞાનમાં એમ આવ્યું કે આ ભવ્ય છે, એના જેવું બીજું માન કેવું છે? જગતના રાંકાવ તને માન દે કે ન દે, તારે શું દેવા દેવા છે? એના સર્ટિફિકેટની કોઈ જરૂર નથી. સર્વજ્ઞનું સર્ટિફિકેટ મળી ગયું, હાઈએસ્ટ પાવર, હાઈએસ્ટ ઓથોરિટી. માન આપે પણ સર્વજ્ઞના જ્ઞાનમાં આવે એવું દેખાય પછી આ જોવાની શું જરૂર? ખબર પડે છે, એ ખબર પડે છે. પોતાની એવી પાત્રતા વિશેષ થાય ત્યારે ખબર પડે છે પોતાને અંદરથી. કેવળ જ્ઞાનના ભણકારા વાગે છે, પછી 30 વર્ષ 40 વર્ષથી છોકરો ખોવાઈ ગયો હોય, દેવના ચક્કર જેવો હોય ને, એ આવ્યો આમ રાત્રે 12 ખખડે ત્યાં ભણકારા વાગે, એ આવ્યો લાગે છે. એમ કરે કે ન કરે, હું ભૂલી જાય ને એ આવ્યો લાગે છે. કોઈક બોલે છે ખરું, કોઈક આવે છે, કોકના પગલા સંભળાય, શું બતાવે છે? એ આર્ત ધ્યાન છે. અહીંયા તો આર્ત ધ્યાન નથી, ધર્મ ધ્યાનમાં કેવળ જ્ઞાનના ભણકારા આવે. એને હું ભવ્ય છું કે અભવ્ય છું એવી શંકા રહેતી નથી, અને શંકા રહે તો એ મુમુક્ષુતાથી પણ ઘણો હજી દૂર છે. સમ્યક દર્શનની વાત તો એક બાજુ રહો, મુમુક્ષુતામાં પણ એવી દૂર છે. મુમુક્ષુને ભણકાર જેને દોષ નું મહત્વ હોય એને ગુણ નું મહત્વ કેવી રીતે આપે? અને જેને ગુણ નું મહત્વ છે એને દોષ પ્રત્યે ઘૃણા થાય કે મહત્વ આવે? એની મહત્તા આવવાનો સવાલ રહેતો, સ્વાભાવિક છે. ધર્મી જીવને ભગવાને પુણ્ય જીવ એટલે પવિત્ર જીવ કહ્યો છે. પુણ્ય એટલે પુણ્યવંત. અહીંયા પૂર્વના પુણ્ય સંચિત કર્યા છે એને પુણ્યવંત કહે છે, એ વાત નથી. પુણ્ય જીવ એટલે અહીંયા પવિત્રતા જેને પ્રાપ્ત કરી છે એવો એ જીવ છે. ગુરુદેવના બહુ જૂના પ્રવચનો વાંચો તો એમાં એ વાત બહુ આવતી હતી મુમુક્ષુતાની, કે મુમુક્ષુતામાં જ્યાં પોતાના સ્વભાવની ઓળખાણ કરવા જાય છે ત્યાં અંદરથી એને મોક્ષના ભણકાર, મુક્તિના ભણકાર આવે છે, કે હવે આ જીવને અનંત સંસાર નથી, હવે મારી મુક્તિ નજીકના ભવિષ્યમાં થવાની છે. એવી એને અંદરથી પોતાને ખાતરી થઈ જાય છે. લોકો તો ઘણા લોકો, સામાન્ય માણસો જે તદ્દન પામરતામાં જીવે છે એ બધા નો ટેકો, આ વોટમાં તો એનો ટેકો લેવાનો છે કે નહીં, એનો ટેકો મને મળવો જોઈએ, તો હું મોટો, તો મારું મોટું પદ. અહીંયા કહે છે કે મોટું પદ નથી પણ એ નીચ પદ છે, ઉચ્ચ પદ તો નથી પણ એ નીચ પદ છે. બનાસદાસ ગાયું છે એમ કહે, લોકલાજ લારસી એમ કરીને ગાયું છે ને, એની અંદર બધા પદ લઈ લીધા છે. ઉચ્ચ પદમાં નીચ પદ છે, શ્રીમંતા એની અંદર એને મોટાઈ માની છે તો એમાં એ નીચી ગતિમાં ચાલ્યો જશે. એ અહમ પણ પરપદમાં આવે છે, નીચ પદમાં અહમ પણ રહેતું નથી. જેને લોકો અભિમાન કહે છે એ પરપદમાં અહમ પણ છે, કા શરીરમાં, કા વાણીમાં, કાય બળ, વચન બળ, મન બળ, ધન બળ, કુળની મોટાઈ, અનેક પ્રકારે આબરૂ કીર્તિની મોટાઈ. ભલે અમારી પાસે પૈસા ન હોય પણ અમારી આબરૂ બહુ મોટી છે, એ બધું આત્માના નીજ પદને ભૂલવા માટે ના પરિણામ છે. કહે છે કે જ્યાં સુખને, જીવને સુખનું પ્રયોજન છે એને તો બહારમાં નિર્ધનતા હોય તો પણ અનંત ગુણની ચૈતન્ય નિધિનો હું સ્વામી છું, હું મહાન પરમાત્મા છું અને સાક્ષાત સિદ્ધપદ તે હું પોતે જ છું, એવી મહાનતા એને પોતાના સ્વરૂપની ભાષે છે. અને પર્યાયમાં કેવળ જ્ઞાન લેવા માટે મારો પ્રયત્ન ચાલે છે, કેવળ જ્ઞાનની સિદ્ધિ માટે આવું સિદ્ધ પદ જે છે એને પ્રગટ કરવા માટેનો ચાલે છે. કોઈ નાના સુના કાર્યમાં હું પીડ્યો નથી એનું એને ગૌરવ છે. એટલે જગતના પદાર્થો મેળવવાના કાર્યો એને હીણા ને નાના કાર્યો લાગે છે, કે હું આવો મહાન ને આવા નાના કાર્યમાં મારે મોટાઈ લેવી એ વાત ક્યાંની. એટલે એમાં એને જરા પણ મહત્તા આવતી નથી. પોતામાં અનંત ગુણની નિધિ જોવે છે, કેવળ જ્ઞાનની નિધિ, કેવળ જ્ઞાન દ્રષ્ટાંત લીધું છે, પણ બધા ગુણોની જે પૂર્ણ શુદ્ધ અવસ્થા છે એ કેવળ જ્ઞાન વત છે. ના, આ જ્ઞાન ગુણની પૂર્ણ શુદ્ધ અવસ્થા છે કેવળ જ્ઞાન, પણ અનંત ગુણની જે પૂર્ણ શુદ્ધ અવસ્થા છે એ જેમ કેવળ જ્ઞાન પ્રગટ છે એવું જ સિદ્ધ પદમાં અનંત ગુણની શુદ્ધ અવસ્થા પ્રગટ છે. એની નિધિ પોતામાં જુએ છે અને જોવે છે, જોવાની નજર એવી છે. શ્રીમદજીના શબ્દોમાં તો એવી વાત છે કે શ્રદ્ધા અપેક્ષાએ અમને કેવળ જ્ઞાન વર્તે છે, મુખ્ય નયના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે, ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન વર્તે છે. દર્શન જ્ઞાન ચારિત્રમાં કેવળ જ્ઞાનને ઉતાર્યું છે. દર્શન નો વિષય કેવળ જ્ઞાન છે, ચારિત્ર નો વિષય કેવળ જ્ઞાન છે, જ્ઞાન નો વિષય પણ કેવળ જ્ઞાન છે. એટલે અમારું શુદ્ધ પદ છે કે જે અમને પ્રગટપણે વર્તતું જોવામાં આવે છે. છદમસ્તમાં પણ અંદર શક્તિમાં તો વર્તે છે કે એની હૈયાતી જુએ છે, વર્તે છે એમ કહીને એની હૈયાતી જુએ છે. જે જ્ઞાન સિદ્ધું પોતાના સ્વરૂપને વિષય કરે છે એ જ્ઞાન દશા છે. સામાન્ય રીતે જે વિચાર દશા છે એમાં તો રાગની પ્રધાનતા છે, એ રાગની પ્રધાનતાથી પોતાના સ્વરૂપને જાણતો નથી, પણ જ્ઞાનની પ્રધાનતાથી પોતાના સ્વરૂપને જાણે છે, એમ ફેર છે. એ જ્ઞાનની પ્રધાનતા છે. મુખ્ય નહીં એટલે શુદ્ધ નહીં, નિશ્ચય નહીં. મુખ્ય નહીં કહો, શુદ્ધ નહીં કહો, નિશ્ચય નહીં કહો, અથવા શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં કહો, બધા એક જ છે, નામ જુદા જુદા છે. જ્ઞાન દશા કહો, નામ બધા જુદા જુદા છે, એક જ પર્યાયના નામ છે. જ્ઞાનની આ એક જ પર્યાયના નામ છે. જેને શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં કહો, પરમ શુદ્ધ નિશ્ચય નહીં કહો, શુદ્ધ નહીં કહો, એના હેતુથી એટલે એના કારણથી જોવામાં આવે, એના દ્વારા જોવામાં આવે, તો અમારો આત્મા કેવળ જ્ઞાનમય છે એમ જોવામાં આવે છે. એટલે વર્તે છે. હા, અનુભવમાં પોતાનો આત્મા જ અનુભવમાં આવે છે. પોતાના આત્મામાં પોતા રૂપનો અનુભવમાં આવું મારું સ્વરૂપ છે એમ અનુભવ કરે છે, અનુભવ કરે છે, એમ અનુભવ કરે છે કે આવું મારું સ્વરૂપ છે એમ અનુભવ કરે છે. શું બાકી રહ્યું એમાં પછી? કે એમાં કઈ એને જાણે બાકી રહ્યું નથી.
શુદ્ધ સ્થિતિ બધા જીવ અત્યારે કેવું મંજૂરી પડી છે. શુદ્ધ જીવ સ્થિતિ જોઈએ તો બધા કેવું મંજૂરી પડી છે,
પણ એને સ્વીકારતા નથી, એનો નિષેધ કરે છે, એનો અસ્વીકાર છે. એને બહારની ભૌગોલિક નિધિમાં અને ભૌગોલિક વૈભવમાં એને દીનતાથી આવે છે અને દુઃખી થાય છે. ત્યાંથી કાંઈ મળતું નથી, સુખ મળતું નથી, એટલે દુઃખી થાય છે ત્યાંથી. એટલે છે એને નહીં હોવા બરાબર છે. જેમ ઘરમાં દાટેલું ધન હોય પૂર્વજોનું, અને વર્તમાન નિર્ધનતા માટે ટુકડો ટુકડો રોટલો હોય એની ભીખ માગતો હોય, તો એને ધન છે એમ કહેવાય કે ન કહેવાય? કે એ નિર્ધન છે એમ કહેવાય, એને ધન નથી એમ કહેવાય? એમ જેને પોતાની ચૈતન્ય નિધિનું ભાન નથી, તે બધાને ચૈતન્ય નિધિ હોવા છતાં નથી એમ કહેવાય છે. આમ છે, જેને પોતાની ચૈતન્ય નિધિ દેખાણી, એને બહારમાં નિર્ધનતા એ કઈ દેખાતું નથી. બીજાની પાસે ધન છે, મારી પાસે નથી, એવું કઈ દેખાતું નથી. બીજાને આ બધા સાધનો છે, મારી પાસે એવું સાધન નથી, એવું કઈ દેખાતું નથી. કેમ કે એને સુખનું સાધન પોતામાં જડી ગયું છે, મળી ગયું છે, એટલે સુખ એમાંથી ભોગવે છે. એને બહારના સાધનમાંથી સુખ લેવું નથી, ને બહારના સાધનમાંથી સુખ લેવાની દીનતા પણ એને કરવી નથી. આમ છે, મુનિરાજ છે, નિર્ગ્રંથ દશામાં છે. તો એને નિર્ધન કહેવા કે ન કહેવા? કે એ પલાખું ત્યાં લાગુ પડશે? એને તો ચક્રવર્તી વંદન કરવા આવશે. જે મનુષ્યોમાં સર્વોત્કૃષ્ટ પુણ્યના ધામ છે, છ ખંડના રાજા કહેવાય છે, એને વંદન કરશે. અને ઇન્દ્ર આવશે તો પણ એને વંદન કરશે. તો એને મોટાઈ ગણવી કે એને નાનપ ગણવી? અને છતાં એવા મુનિનું કોઈ અપમાન પણ કરે નહીં, ઇન્દ્રનું ને ચક્રવર્તીનું ન કરી શકે. ઠીક, એટલે મોટપ ને નાનપ નો જે હિસાબ કિતાબ છે આખો આમાં જુદી રીતે છે. દુનિયામાં જે એનું ગણિત છે એ રીતે આ ગણિત નથી. પણ એ ચક્રવર્તી અને ઇન્દ્રો ને પણ પૂજનીક છે, ન પૂજવા આવ્યા હોવા છતાંય પૂજનીક છે એના જ્ઞાનમાં. એ જ એની મહાનતા છે, એ જ એનું ઉચ્ચપદ છે. પણ તે ગુણને લઈને છે, પુણ્યને લઈને નહીં. કેમ કે પુણ્યના કોઈ સંયોગો એમને જોવામાં આવતા નથી. અનુકૂળતા ન પણ હોય, અરે બીજા ઉપસર્ગ પણ કરતા હોય, છતાં એ પુણ્ય જીવ છે. મુનિરાજ તો મહાપુણ્ય જીવ છે, સમ્યક દ્રષ્ટિ પુણ્ય જીવ છે, અને મુનિરાજ છે તો મહાપુણ્ય જીવ છે. ભલે મોટો રાજા હોય, પુણ્યવંત હોય, પણ તેને ભિન્ન ચૈતન્ય નું ભાન નથી, તેને પાપ નું મૂળિયું ઊભું છે, તેથી તે પાપ જીવ છે. રાજેશ્વરી તે નરકેશ્વરી, કેચ કહ્યું, લોકોક્તિ કરી ગઈ છે. કેમ કે એને તીવ્ર રસ છે, એના રાજ પાઠ આદિ વૈભવ ભોગવવાનો સંયોગી દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિને લઈને તીવ્ર રસ ઉત્પન્ન થયા વિના રહેતો નથી, અને એના ફળમાં એને મિત્રો સારા હોય તો સારું, કે તમે એક વખત આવો ને આપણે મળીએ, ત્યાં ગયા મળવા, આપણે તો કઈ બીજાને જેમ કઈ માખણ બાખણ લગાડતા આવડે ને, મિત્રો ની જેમ વાત કરતા હતા, એમાં તમારા મિત્રો કોણ કોણ છે, તો ફલાણા ભાન ફલાણા ભાન, એ તો બધા ગરાશિયા ગરાશિયા હોય, કેવી રીતે સમય તમારો સમય કેવી રીતે જાય છે પૂછીએ તો ખરા ને, મિત્રાચારી કરે પછી જાણવું તો છે ને, તો કોઈ વખત શિકાર જાય છે, શિકાર બિકાર એવા કુસંગે ચડી જાય, પુણ્યનો સંયોગ હોય ને કુસંગે ચડી જાય, એટલે હિંસા આદિ એવા અવગુણ ને એવા પરિણામ આવે છે, કે આયુષ તો જેમ ચપટી વગાડે એમ પૂરું થાય છે, અને નરકાદીમાં ચાલ્યા જાય. સાતસો સાઈઠ પૂર્ણતાને પામેલા પરમાત્મા જગતમાં અનાદિ અનંત છે. આ બોલમાં શું કહે છે, આ પણ 189-93 માં છે, કે જગતમાં અનાદિ અનંત જે જીવોનું સાધકપણું છે, પરમાત્માઓ સાધ્ય દશાને પ્રાપ્ત થયેલા અને સાધક દશાને પ્રાપ્ત થનારા આત્માઓ અનાદિથી હોય છે, ક્યારે પણ એની ગેરહાજરી હોય ને વિશ્વ ખાલી હોય એવું બધું નથી. પૂર્ણતાને પામેલા પરમાત્મા જગતમાં અનાદિ અનંત છે, અનંતકાળ અનાદિથી છે ને અનંતકાળ રહેવાના છે, ભલે તેના તે ન હોય, કોઈ તેના તે હોતા નથી, પણ અનંતકાળ પહેલાનો કોઈ ભૂતકાળ તપાસો તો સાધક જીવો અને સિદ્ધ થયેલા જીવો વિશ્વમાં હતા નહીં, એવું ક્યારે જગતમાં નહોતું. હતા નહીં એમ તો નહીં, પણ જે પરમાત્મા સિદ્ધાલયમાં છે એમાં અનંત સિદ્ધો ક્યારે નહોતા એવું નથી, એવું પણ નથી બન્યું કે ક્યારે આ પહેલા સિદ્ધ હતા. જો પહેલા સિદ્ધ હોય તો એ પહેલા ખાલી થઈ ગયો કે નહીં, અનંતકાળ એ પહેલાનો અનંતકાળ ખાલી થઈ ગયો સિદ્ધાલય વિનાનો, એટલે કોઈ પહેલા સિદ્ધ છે થયા છે અને પછી એમાં ભરતી થઈને ત્યારે અનંતા સિદ્ધો છે એવું પણ નથી. અનંતકાળનો કોઈ પણ અનંતકાળની ક્ષણ તપાસો તો સિદ્ધાલયમાં અનંતા સિદ્ધો છે, અનાદિથી અનંતા સિદ્ધો છે. ગણિત થી ગણવા બેસે તો ગણિત નાનું પડે છે. જોકે જૈન નું ગણિત એવડું મોટું છે, આ તો ગણિત ની બહાર નો વિષય છે, પણ જૈન નું ગણિત એવડું મોટું છે. પહેલા વહેલા જાપાન ના માણસો અહીંયા આવ્યા હિટલર ના ને, ત્યારે એ લોકોને ધવળ ના શાસ્ત્રો આપણા જોયા, ત્યારે એને એમ થયું કે આ ગણિત દુનિયામાં ક્યાંય નથી. જૈન દર્શન નું જે ગણિત શાસ્ત્ર છે એ પણ દુનિયામાં ક્યાંય નથી. અને જ્યારે એને એમ કહેવામાં આવ્યું કે આ ગણિત ના લખનારાઓ એર કન્ડિશન ચેમ્બરમાં બેસીને આ શાસ્ત્રો નથી લખ્યા, પણ જંગલમાં નિર્વસ્ત્ર દશામાં કોઈ પણ જાતની જીવન જરૂરિયાતની વ્યવસ્થા વિનાની દશામાં એમ ખાવું પીવું પહેરવું ઓઢવું ઘર મકાન આશ્રય એની કોઈ પૂર્વ વ્યવસ્થા નહીં, કેમ કે ઉદ્દેશિત તો એને માટે કઈ હોય નહીં. અને મકાન એના ઉદ્દેશ થી બનાવાય અપાશરો કપાશરો કે ન એના ઉદ્દેશ થી કોઈ આહાર આદિ ની વ્યવસ્થા થાય, એવા મનુષ્યોએ જંગલમાં રહીને ત્રણેય ઋતુમાં જંગલમાં રહીને નિર્વસ્ત્ર અવસ્થામાં રહીને આ શાસ્ત્રો લખ્યા છે, ત્યારે એ લોકોને બહુ મોટો આશ્ચર્ય થયું છે કે આ કોઈ મગજમાં બેસે એવી વાત નથી. એ લોકો તો ભૌતિક સાધનો પાછળ એટલા બધા લાગેલા છે કે એને તો ભૌતિક સાધન વગર મગજ ઠેકાણે રહીએ એ વાત જ સમજી શકે એવું નથી. એમને તો જરાક પ્રતિકૂળતા આવે ત્યારે ટેન્શન ઊભું થાય, એ તો અત્યારે અહીંયા લોકોને થઈ ગયું છે કે થોડીક પ્રતિકૂળતા જે આવી ન હોય આવવાના કઈક એંધાણ દેખાય, કઈક કલ્પના થાય, એને ચિહ્ન દેખાય અથવા કલ્પના થઈ આવે કે કઈક ભવિષ્યમાં આવું થશે ને, ત્યાં અહીંયા છાતીના પાટિયા ભીસાવા માંડે, ટેન્શન ઊભું થાય. જો કેવી પરિસ્થિતિ છે, નબળા માનસિક નબળાઈ આ પરિસ્થિતિ છે. જેને આત્મા કેળવો છે એને કેવડી મોટી હૂંફ છે અંદરમાં આત્માની. કોઈ પણ જાતની સાધન સામગ્રી વિના પાંદડા ઉપર કાંટાથી લખી નાખ્યા છે શાસ્ત્ર, નથી કાગળ જોતા, નથી પુસ્તક જોતા, નથી ફાઉન્ટન પેનમાં શાહી ભરેલી ફાઉન્ટન પેન જોતી, કઈ નહીં. એમને લખી નાખ્યું સુકાયેલા પાંદડા મળે એ પણ લીલા પાંદડા તોડે નહીં, મુનિ લીલોતરી ને તોડે નહીં. એમાં એકેન્દ્રી વનસ્પતિ કાય છે, મુનિ એકેન્દ્રી ને હિંસા કરે નહીં. સુકા પાંદડા જે હોય છે એના ઉપર લખે છે તાડપત્ર, ને એ તાડપત્ર ની ડ્યુરેબિલિટી એટલી બધી છે કે આપણો અત્યારે જે દસ્તાવેજ નો બોન્ડ પેપર જે મોંઘામાં મોંઘો છે, જે કાગળ અત્યારે મોંઘામાં મોંઘો છે, એ 100-200 વર્ષે તો એ પણ હળી જાય છે, 200 વર્ષે લગભગ એ હળી જાય છે. જયારે 500,000 વર્ષના તાડપત્રો એવા ને એવા જોવામાં આવે છે, એના ઉપરના લખાણ એવા ને એવા તાજા જોવામાં આવે છે, ખાસ કરીને કર્ણાટક ને તમિલનાડુમાં તો આજે પણ એ જોવા મળે છે. ત્યાં છે ઢોરના શાસ્ત્રો તો જે મૂળ બિદ્રીમાં જ છે, 2000 વર્ષ પહેલા લખાયેલા શાસ્ત્રો આજે મૂળ છે. પૂર્ણતાને પામેલા પરમાત્મા જગતમાં અનાદિ અનંત છે, અનાદિ છે, અનંત કાળે સર્વ કાળે રહેવાના જ છે. અને અંતરાત્મા જે સાધક જીવો છે, પરમાત્મા અંતરાત્મા ને બહિરાત્મા ત્રણેયની અનાદિ અનંતતા છે એમ કહેવી છે. પ્રવાહ અપેક્ષા એ અનાદિ અનંત છે. ભલે કોઈ જીવ અનાદિથી બહિરાત્મા હોય ને અનંતકાળ પર્યંત બહિરાત્મા ન પણ રહે, પરમાત્મા થઈ જાય, પણ જગતમાં જે જીવો છે એ જીવોના સમૂહને અનાદિથી પરમાત્માઓ છે, અનાદિથી સાધક અંતરાત્માઓ છે અને અનાદિથી બાધક મિથ્યા દ્રષ્ટિ બહિરાત્માઓ પણ અનાદિ અનંત છે છે ને છે ત્રણે કાળે જગતમાં કાંઈ પહેલા પછી નથી. આ તો હમણાં લોકો એવો પણ સમન્વય કરે છે કે જે ધર્મ પુરાણો હોય તે સત્ય ધર્મ અને જે નવો ઉત્પન્ન થયો હોય તે એની સત્યતા નહીં, આની સત્યતા. તો કે વેદ છે તે અનાદિથી છે અને જૈન ધર્મ છે એ 2500 વર્ષના ભાવે સ્વામીથી છે. એ લોકોની પાસે આગળનો ઇતિહાસ નથી. એ તો 24માં અંતિમ તીર્થંકર થયા, એ પહેલા જે થયા એ તો 23 થયા. એ બધાનો જે કાળનો ઇતિહાસ છે એમાં તો 1000 વર્ષ ગયા છે. કેટલા?
1000
લાખો નહીં પણ
1000 વર્ષ
ગયા. અને આ તો એ છેલ્લી વર્તમાન 24ની વાત છે. કેટલો પુરાણો ગણવો. એ જૈન ધર્મ એમ કહે છે કે જગતની અંદર બીજા ધર્મો પણ અનાદિથી છે. શું કહે છે એમ નથી કહેતા કે અમારો ધર્મ છે ને જગતમાં કોઈનો ધર્મ જ નથી આટલો જૂનો, એમ નથી. વિરુદ્ધ અભિપ્રાય વાળા જીવો પણ અનાદિથી છે, બાધક જીવો પણ અનાદિથી છે, વૈરાત્માઓ પણ અનાદિથી છે. એટલે કોઈ ધર્મ પુરાણો છે માટે સાચો છે એ વાત રહેતી નથી. ગાંધીજીએ આ પ્રશ્ન શ્રીમદ રાજચંદ્રજીને પૂછ્યો છે કે કયો ધર્મ સાચો અને કયો પુરાણો છે માટે સાચો, કે એવું કાંઈ નથી, બધા અનાદિથી છે. જગતમાં સત્ય અભિપ્રાય ધરાવનારા સાધકો ધર્માત્માઓ પણ અનાદિથી છે અને અસત્ય અભિપ્રાય ધરાવનારા મિથ્યા દ્રષ્ટિઓ અધર્મીઓ પણ અનાદિથી છે. એટલે અનાદિથી છે કોઈ છે માટે એ બરાબર છે, એવું સત્ય અસત્ય કે યોગ્ય અયોગ્યતા વાળાને એ વાત લાગુ પડતી નથી. જગતમાં કાંઈ પહેલા પછી નથી, પહેલા પછી કોઈ છે એવું કાંઈ જગતમાં નથી. બધું સામાન્યપણે અનાદિ અનંત છે. સામાન્યપણે એટલે પ્રવાહપણે, વિશેષપણે એટલે કોઈ વ્યક્તિગતપણે. તો વ્યક્તિગતપણે એમ વાત નથી, કોઈ અનાદિથી પરમાત્મા નથી, કોઈ અનાદિથી સાધક નથી. બાધક સર્વજીવો અનાદિથી છે પણ કોઈ અનંતકાળ પર્યંત પાછો અનાદિ અનંત બાધક રહે એમ પણ નથી. એટલે વિશેષપણે એમ નથી, વ્યક્તિ વિશેષપણે એમ નથી, પણ સામાન્ય પ્રવાહપણે આમ છે કે પરમાત્માઓ અંતરાત્માઓ અને બહિરાત્માઓ જગતમાં અનાદિ અનંત છે. આ વિશ્વનો અનાદિ અનંત પિક્ચર છે, ચોખ્ખું ચિત્ર છે. આટલું બધા અનંતાઓ છે, વધઘટ એમાં થાય છે પણ એ બધી વધઘટ અનંતમાં, અનંતના પેટમાં જ સમાય છે. એને કોઈ અતિક્રમતું નથી. અનંતા જીવો સિદ્ધાલયમાં જાય છે, એ પહેલા પણ અનંતા હતા, અને અનંતા જીવો સંસારમાંથી મોક્ષમાં જાય છે તો પણ એ સંસારમાં અનંતા જ રહે છે. એમાં અનંત અનંતને અનંતપણું કોઈ ઉલ્લંઘન કરી અને અસંખ્યપણામાં આવે એવું ક્યારે નહીં બને. અનંતકાળ પછી એમ નહીં બને. અનંત અનંત ભાગ્યા અનંત બરાબર અનંત, અનંત ગુણ્યા બરાબર અનંત, અનંત માંથી અનંત ઓછા કરો તો અનંત, અનંત માં અનંત વધારો તો અનંત, બધું ગણિત શૂન્ય જેવું છે. ઝીરો વત્તા ઝીરો બરાબર ઝીરો, ઝીરો માંથી ઝીરો લ્યો તો ઝીરો, ઝીરો ગુણ્યા ઝીરો બરાબર ઝીરો, શૂન્ય ભાગ્યા શૂન્ય બરાબર શૂન્ય, બધું શૂન્ય જ આવે એના જેવું છે. અનંત નું ગણિત એવું છે. ખરેખર તો અનંત છે એ ગણિત ની પાર છે. ગણિત નો વિષય હોવા છતાં ગણિત એની પાસે નાનું પડે છે. ગણિતમાં અનંતતા નો સમાવેશ થતો નથી, કેમ ગણિતમાં ગણાય છે આ ગણાતું નથી. અગણિત એનું નામ અનંત, ગણિત એનું નામ અનંત નહીં પણ અગણિત એનું નામ અનંત છે, પણ એની લિમિટેશન નો અર્થ જ કે લિમિટેશન માં અનંત, જેમ કે કેવળ જ્ઞાન માં આકાશ અધૂરું દેખાય છે કે પૂરું, પણ કેટલું પૂરું કે ક્ષેત્રમાં અનંત એટલું. ઠીક, એમાં અનાદિ અનંત કાળનું જ્ઞાન થાય છે કે નહીં, પૂરેપૂરા કાળનું કે ઓછા કાળનું થાય, થોડુંક થોડુંક ઓછા કાળનું થાય, કે એક પણ પર્યાયનો, એક પણ કાળની ઓછી પર્યાયનો ન થાય. કેટલી? એક એક કાળની ઊણી પર્યાયનું કેવળ જ્ઞાનમાં જ્ઞાન ન થાય. તો કેટલી પર્યાયનું થાય? કે અનાદિ અનંત છે એમ છે. પણ થોડું બુદ્ધિમાં બેસાડવું હોય તો એક યુક્તિ છે, અંધારી રાતે આ તારા દેખાય છે, આ તો બધા જ્યોતિષ ના વિમાન છે અને અસંખ્ય છે. મૂળ તો એ કઈ અનંત નથી, પણ અસંખ્ય વિમાન છે. આઈના ક્ષેત્રમાંથી ને આ આંખની કિકીમાં હમાય એટલા ફેરવે કિકી, તો એને એમ તો ખાતરી કરવી પડે કે આ સંખ્યામાં તો નહીં આવે, એ તો એને કાનની બૂટ પકડવી પડે. એવું છે કે આ ગણવા જશે તો સંખ્યામાં નહીં આવે, હજી તો આઈના એને આટલી ખબર પડે. એવું છે, હવે એ તો હજી અહીંયા પહેલા દેવલોક ની વાત છે, દેવલોક નીચે ના આવે હજી, ઉપર તો 16 સ્વર્ગ છે. વિશ્વ કેવડું મોટું છે, પણ અહીંયા ખાબોચિયામાં બેઠો બેઠો એમ કે મારો ડ્રોઈંગ રૂમ જોયો કેવડો મોટો છે, મારો માસ્ટર બેડરૂમ જોયો એમ કે, બેડરૂમ નો કે મારો માસ્ટર બેડરૂમ જોયો, પણ ભાઈ બાપુ દુનિયા બહુ મોટી છે. અને દુનિયામાં નકશામાં તારો બેડરૂમ એ નથી, પણ તારું ગામ એ નથી. દુનિયાના નકશામાં તારું ગામ નથી ને તારા ગામનું નામ એ નથી, એવડી મોટી દુનિયાનો નકશો છે. આ તો આ વિશ્વનો, હજી સુધી આ વિશ્વ તો હજી બધું કાંઈ નથી. ભરત ક્ષેત્ર નો પણ અંશ છે, અત્યારે જે આ વિશ્વ દેખાય છે એ 6 ખંડ નથી પૂરા, 6 ખંડમાં નો પણ અંશ છે, એટલું નાનું છે. એટલે ખાબોચિયાના 1.5 કા જેવું છે. જીવનું અભિમાન કેવું છે કે ખાબોચિયાના 1.5 કા જેવું. ખાબોચિયા 1.5 કા ની વાત સાંભળે છે ને, એક બેડકું ખાબોચિયાનું હતું કે મારે ખાબોચિયામાં પાણી બહુ, કે એટલું બધું પાણી, એટલું બધું અગાધ પાણી, કે એક છલંગ મારું ત્યારે માંડામે કાંઠે પહોંચો, ઠેકડો મારે ત્યારે એને બહુ પાણી લાગે, કારણ કે દરિયો જોયેલો નહીં એને. એટલે દરિયાનો ડેડકું હતું, એ હસતું હતું, આને બિચારે દરિયો જોયો નથી એટલે ખાબોચિયાના પાણીને અગાધ ગણે છે, અને એનો જે પાછો કૂદકો છે એને બહુ મોટો ગણે છે, કે આમ ટપી જાય છે આખું ખાબોચિયું ટપી જાવ, તો આટલું મોટું જબરદસ્ત ખાબોચિયું એને હું એક કૂદકે ટપી જાઉં, એ જેટલો હાસ્યાસ્પદ છે એટલો જીવને પોતાના વર્તમાન ઉદયમાં અભિમાન કરવું એ એટલું જ હાસ્યાસ્પદ છે. જગત બહુ મોટું છે અને એ જગત પાસે અત્યારે જે કાંઈ જેની પાસે હોય એની કાંઈ હિસાબ કિતાબ લાગે એવું નથી, એવું મોટું વિશ્વ છે. અને કેવળ જ્ઞાનમાં એવડું મોટું વિશ્વ હોવા છતાં અણુ રેણુ વત છે. હવે એ આત્માનો વૈભવ કેવડો, એક પરમાણુ જેવડું આખું વિશ્વ દેખાય છે. અલોકાકાશની અંદર 6 ખંડ 6 દ્રવ્ય ધારક જે વિશ્વ છે પરમાણુ જેવડું દેખાય છે, એટલું મોટું અલોકાકાશ દેખાય છે. આવી એક જીવની, એક ગુણની, એક સમયની, એક પર્યાયની તાકાત છે, એની મહાનતા એને આવે નહીં. અને 25-50 લાખ કે કરોડ થયા હોય તો એ કોડિયુના હિસાબ ગણે, મારી પાસે કોડિયું જાજુ છે, ઘણી ખખડે છે, અવાજ કરે છે, બહુ સારું ભાઈ, તું તારી ચૈતન્ય નિધિને ભૂલી ગયો છો. એ જ્ઞાનીઓ અહીંયા એની નિધિ ને દેખાડે છે. બુદ્ધિ વાત દેખાડીને એની નિધિ ને દેખાડવી છે કે આ અનંત પરમાત્માઓ, અનાદિ અનંત સાધકો અને અનાદિ અનંત બાધકોનું જ્ઞાન કોને થયું, કે જીવની જ્ઞાનની અપર્યાયમાં એ જ્ઞાન થાય છે. બધું સામાન્યપણે અનાદિ અનંત છે, વિશેષપણે એટલે વ્યક્તિ વિશેષ લેવું. એક જીવની અપેક્ષાએ સંસારનો નાશ અને મોક્ષની શરૂઆત એમ હોય શકે? કોઈ એક વ્યક્તિ વિશેષ, એક જીવ એટલે વ્યક્તિ વિશેષની અપેક્ષાથી તે જીવનો અનાદિ સંસારનો નાશ થાય અને અનંતકાળ જે મોક્ષમાં રહેવાનો છે એની શરૂઆત થાય એવું બની શકે? પણ તે જીવનો ક્યારે સંસારનો આદિ થાય કે ક્યારે તે જીવનો મોક્ષનો અંત આવે એવું કદી નહીં બને, એમ નહીં બની શકે. પણ સંસારના નાશ અને મોક્ષની શરૂઆત એમ હોય શકે, પણ જગતમાં મોક્ષની શરૂઆત નવી નથી થઈ. જગતની અંદર કોઈ નવી શરૂઆત થઈ ને પહેલો વહેલો આ ફલાણા જીવનો મોક્ષ થયો એવું ઇતિહાસમાં ક્યાંય નથી. ગમે તે ભૂતકાળ તપાસે, કેવળ જ્ઞાનીના કેવળ જ્ઞાનમાં આવેલો વિષય એવો છે કે અનંતકાળ પહેલા, સર્વ અનંતકાળમાં, ગમે તે ભૂતકાળના કોઈ પણ અનંતકાળની ક્ષણને તપાસો, સિદ્ધાલયમાં અનંતા સિદ્ધો હતા ત્યારે પણ સિદ્ધાલયમાં અનંતા સિદ્ધો હતા, ત્યારે સંખ્યાત હતા, અસંખ્યાત થયા અને અનંત થયા એમ પણ નહીં. પહેલાની તો વાત નથી, પણ અનંત જ હતા. કેટલા અનંત, કે ભવિષ્યના કોઈ પણ અનંત કાળ પછી એ અનંતતાની સીમા એટલી કે એક જમીન કંદ, શું કહે છે આપણે, બટેટા શકર કંદ મૂળની એક કણીમાં રહેલા અનંતા જીવોના અનંતમાં ભાગે, એમાં અનંતા જીવો છે. કેવી રીતે અનંતા છે કે એક કણીમાં અસંખ્ય શરીર છે, કેટલા લાખ કરોડ બધ નહીં પણ અસંખ્ય શરીર, અને એક શરીરમાં અનંતા જીવો. કેટલા અનંતા, કે કોઈ પણ વર્તમાનમાં, કોઈ પણ ભવિષ્યમાં, કોઈ પણ ભૂતકાળમાં અનંતા સિદ્ધો છે, તેનાથી અનંતા. આટલો મોટો હિસાબ છે. કેવળ જ્ઞાનમાં પ્રસિદ્ધ થયેલો આ હિસાબ છે. એટલે કંદમૂળ ખાવું નહીં પણ અડવું નહીં એમ કહેવામાં આવે છે. જેમ માંસને અડતા માણસ અચકાય છે, આવી માણસ એમ એને અડતા પણ અચકાય. શું કહે છે કે જગતમાં મોક્ષની શરૂઆત નવી નથી થઈ, અનાદિથી સંસારમાં રખડનારા જીવો છે, આ સંસારમાં પરિભ્રમણ કરનારા અનંતા જીવો અનાદિથી છે. ક્યારે સંસારનો પ્રલય થશે એ વાત પણ નથી. એ શ્રીમદજીને પૂછ્યું છે ગાંધીજીએ કે આ વિશ્વનો પ્રલય થશે કે નહીં, એમાં બધું એવું આવે છે. એક કાળે પ્રલય થશે, પછી પાછા ઈશ્વર છે જગતની નવી રચના કરશે, સૃષ્ટિ મંડાણ કરશે, નવું પાછું વળી પાછો પ્રલય કરશે, વળી પાછો નવી રચના કરશે. આમ નામ વગર કારણે એ કર્યા જ કરે છે. કારણ તો એવું નથી એમ કહ્યું, એમ નહી એમ કે આમ કરવાનું કારણ શું કોઈ પૂછે. એને ક્યારેક વિશ્વ બનાવવું, ઘર બનાવે માટીનો, છોકરા વળી તોડી નાખે વળી બનાવે, તો એ તો બાળક મુક્તિ છે. એને એક રમત પૂજી કે આપણે આ કુબો કરો, રેતી ઘર કરે છે કે નહીં, માટીનું વળી તોડી નાખે, પાટું મારે, વળી પાછું બનાવે. એમ ભગવાન વળી આ વિશ્વને બનાવે, પાછું પ્રલય કરીને બધું શૂન્ય કરે, વળી પાછું ઉત્પન્ન કરે, આમ કરવા કરે કે અમથો અમથો એમ કર્યા જ કરે. એનો કોઈ જવાબ નથી. કહે છે કે એવું જગતમાં ક્યારેય બનતો નથી, એ બધી કલ્પના ઊભી કરેલી છે. મુનિસિંહજીએ જવાબ દીધો છે, ક્યારે આ વિશ્વનો પ્રલય થવાનો નથી કે આ વિશ્વનું કોઈ નવું સર્જન કોઈએ કર્યું છે એમ પણ અનાદિ અનંત પ્રવાહ અનાદિથી સંસારમાં પરિભ્રમણ કરનારા જીવો છે, તેમજ સાધક જીવો પણ અનાદિથી છે અને પરમાત્મ દશાને પામેલા અનંત જીવો પણ અનાદિથી છે. સાધક હોય છે એ અનંતા નથી હોતા, એક સાથે અનંતા નથી હોતા, એમ કે એની અંદર મર્યાદા છે. 608 સંખ્યાત મોક્ષ જાય છે, સાધક સંખ્યાત રહે છે અને એમાં સંખ્યાત જ મોક્ષે જાય છે. પણ હોય છે ત્રણેય કાળે, કોઈ કાળે ન હોય એવું બનતું. એમ કહેતા કે ત્રણેય કાળમાં ત્રણ લોકને જાણનારનો ક્યારે અભાવ ન હોય, એમ કહેતા ત્રણેય કાળમાં ત્રણેય કાળને જાણનારનો ક્યારે અભાવ ન હોય, એટલે એની હસ્તી ન હોય, હયાતિ ન હોય, એવું કોઈ કાળે ન બને. કેમ કે સીધો અનાદિથી છે કે નહીં, ત્રણ કાળને જાણનારા છે. સાધકોમાં પણ પરમાત્મ દશાને પ્રાપ્ત જે અરહંતો છે એનો પ્રવાહ પણ ક્યારેય તૂટતો નથી. મહાવિદ્યાદિ અમુક મનુષ્ય ક્ષેત્રો એવા છે કે જેમાં અરહંતો સદાય હોય છે, તીર્થંકરો સદાય હોય છે અને અરહંતો સદાય હોય છે. બીજા તીર્થંકર સિવાયના અરહંતો પણ સદાય હોય છે, લાખો અરહંતો, એક બે ચાર ની પણ લાખો હોય છે, એનો તૂટતો નથી પડતો. ક્યારે ન હોય અભાવ થાય એવું બનતું, પણ આવું બધું જોયા વગર માની લેવું આમ થાય છે. ભણેલા ગણેલા ને થોડું બુદ્ધિવાદીઓ, ભણેલા ગણેલા નહીં પણ બુદ્ધિવાદીઓ ને એવું થાય છે કે આવું બધું જોયા વગર માની લેવું, કે પણ એ જોયા વગર માનવામાં કહેનાર કોણ છે એના ઉપર. શ્રીમદજીએ લખ્યું, નિર્દોષ નરનું કથન માનો તે જેણે અનુભવ્યું. જે કે નિર્દોષતા જેનામાં છે એને અસત્ય દોષિત વચન કહેવાનું કોઈ કારણ નથી. એવા જે નિર્દોષ આત્માઓ છે એને આ જે કહ્યું છે એની નિર્દોષતાની પ્રમાણિકતા જોઈને એ શંકા કરવા યોગ્ય નથી એમ એને. કેમ કે છદ્મસ્થ જીવને ઇન્દ્રિય જ્ઞાનમાં બધું જ ઇન્દ્રિય જ્ઞાન ગોચર થાય એવો વિષય જગતની અંદર છે જ નહીં. જ્ઞાન મર્યાદિત છે અને વિષય અમર્યાદિત છે. સદમસ્તનું જ્ઞાન મર્યાદિત છે અને જગતના પદાર્થો અને એના સ્વભાવો અને એના પર્યાયોની સિદ્ધિ આદિ છે એ બધું અમર્યાદિત છે. એટલે બધું કાંઈ એના સદમસ્તના ઇન્દ્રિય જ્ઞાનમાં લાવી શકાય અને ખાતરી કરાવી શકાય એમ નથી. પણ એણે ન્યાયથી વિષયને સ્વીકારવો જોઈએ કે જો કહેનાર પ્રમાણિક છે એને કોઈ અસત્ય કહેવાનું કારણ નથી, એવી નિર્દોષતા એમણે પ્રાપ્ત કરી છે તો ભલે ન દેખાય તો પણ એ સ્વીકારવા યોગ્ય છે, એ રીતે એનો સ્વીકાર કરવામાં આવે છે.